આજ્ઞા એ જીવવું, એ સેવા કરવી, તેને કહેવાય છે વૈયાવચ.
દેહાદી આજથી ભરતો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું તે પ્રભુ નો દીન. વૈયાવત એ વિનયમાંથી વહેતી થયેલ ગંગા છે. બીજી સુશ્રુષા શબ્દનો અર્થ થાય છે અત્યંત કાળજીપૂર્વક, અત્યંત કૃતજ્ઞતાપૂર્વક સામાજીવની પીડા અને દુઃખને દૂર કરવા તમામ પ્રકારની પ્રક્રિયાનો પ્રયત્ન. સેવા એટલે બીજાને સુખ અને શાતા આપવી. શિષ્ય પાસે સૌથી મોટી મૂડી હોય તો વિનયની મૂડી છે, અને ગુરુ પાસે નિરપેક્ષતા, નિષ્પક્ષતા અને સ્વરૂપમાં રમણતાની મૂડી છે. બંને મૂડી એકત્રિત થાય અને તેનો ગુણાકાર થાય તેને કહેવાય છે ગુરુ શિષ્ય. મોક્ષ જેવો લાભ અને કેવજ્ઞાન જેવો લાભ જોઈતો હોય તો આ મૂડી જોઈશે. આ ગાથામાં કૃપાળુદેવને જે વાત કરી છે તે અતિ ગંભીર છે. આનો ખુલાસો માગશો તો અમે નહીં આપી શકીએ અને શાસ્ત્ર પણ નહીં આપી શકે, પરંતુ ઘટના ઘટી છે અને તે મહત્વની છે. જે સદગુરુના ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. આ અલૌકિક અને આશ્ચર્યકારક ઘટના છે. ભગવાન ગૌતમ સ્વામીજી અષ્ટાપદજી યાત્રા કરવા ગયેલા ત્યાં આ યાત્રા અતિ વિકટ છે, કારણ કે અષ્ટાપદ પર્વત 8 યોજન ઊંચો છે. એક એક યોજનના અંતરે 8 પગથિયા છે, તેથી ત્યાં ચડવું તો તે સામાન્ય માણસનું ગજું નથી. ગૌતમ સ્વામીજી પહેલા 1500 તાપસોત યાત્રા કરવા ગયેલ છે, ત્યાં ચડી શક્યા નથી એટલે અટકીને બેઠા છે. ગૌતમ સ્વામીજી યાત્રા કરી ઉપરથી આવી રહ્યા છે અને 1500 તાપસો વિચારે છે કે આ કેવી રીતે થઈ શક્યા હશે. કથા એવી છે કે ગૌતમ સ્વામીજી સૂર્યના કિરણો પકડીને ઉપર ચડી ગયેલા. વૈજ્ઞાનિકો જાણશે તો કહેશે કે લાવો લેબોરેટરીમાં અને સાબિત કરી આપો કે કિરણો કેવી રીતે પકડાય. અત્યારે એટલું જ લક્ષમાં લો કે કિરણો પકડીને ચડી ગયેલ એવી લબ્ધિ છે. 1500 તાપસોને ઉપવાસનું પારણું છે. તેઓ ગૌતમ સ્વામીને પૂછે છે કે તમે કેવી રીતે ગયા, તો કહે છે કે પરમાત્માની કૃપાથી. તેમણે એમ કહ્યું નથી કે અમે લબ્ધિધારી છીએ. અને સૂર્યના કિરણો પકડીને ગયા હતા 1500 તાપસોએ ગૌતમ સ્વામી પાસે સ્વયં ગ્રહણ કર્યું.
પાણું કરી રહ્યા છે તેમાંથી 500 ને કેવળ જ્ઞાન થયું. 1500 ને સાથે લઈ ગૌતમ સ્વામી મહાવીર પાસે આવી રહ્યા. ભગવાન મહાવીર નું સમજવાનું જોતા બીજા 500 ને કેવળ જ્ઞાન થયું. એ ભગવાનની વાણી સાંભળતા ત્રીજા 500 ને કેવળ જ્ઞાન થયું. સમવસ્થળમાં અલગ અલગ બેઠકો હોય છે. કેવડીઓને બેસવાની અલગ બેઠકો, સદમસ્તોને બેસવાની અલગ બેઠકો. આ 1500 કેવડી પરસદા તરફ જવા લાગ્યા ત્યારે ગૌતમ સ્વામીજી કહે છે કે તમે કઈ બાજુ ચાલ્યા, એ તો કેવડી ભગવાન માટે છે. એ વખતે ભગવાન મહાવીર કહે છે, ગૌતમ આ સાધના ન કરો, તેઓ કેવળ જ્ઞાની છે. ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. ગૌતમ સ્વામીને હજુ કેવળ જ્ઞાન થયું નથી અને 1500 તાપસોને કેવળ જ્ઞાન થયું. આ તથ્ય છે, આ ઐતિહાસિક ઘટના છે, આ વાસ્તવિકતા છે. આવું બન્યું છે, આવી અવસ્થા થઈ છે. 1500 તાપસને કેવળ જ્ઞાન થયું અને ગૌતમ સ્વામીજીને વિશ્વાસ થયો કે આ ગઈકાલના તાપસો, હું એમની સાથે રહ્યો, એમને કેવળ જ્ઞાન થયું અને હું કોરો ધાકર રહી ગયો. ભગવાન મહાવીર કહે છે, સ્વયંમાં કરી દેવું જે છે જય આપણ સહિત ઓછું ગુલાબી.
ચિંતા કરીશ નહીં, તમે ચિંતા કરીશ નહીં, છેલ્લે તમે અને અમે સરખા થઈ જઈશું, ધીરજ રાખજો. 1500ને ગૌતમ સ્વામીએ વંદન કર્યા. ગૌતમ સ્વામીને 4 જ્ઞાન છે. 4 જ્ઞાન એટલે મતિ, શ્રોત, અવધિ અને મનોપર્ય એ ચાર જ્ઞાનના ધણીને છદ્મસ્થ કયા. છદ્મ એટલે દોષ આવરણ, અને જેનામાં હજુ પણ દોષ છે તે છદ્મસ્થ. સર્વજ્ઞ અને છદ્મસ્થ વચ્ચે ફરક. વિતરાગ સર્વજ્ઞ એને કહેવાય કે જેનામાં રાગ દ્વેષનો અત્યંત અભાવ છે. ગૌતમ સ્વામીમાં મનોપર્ય જ્ઞાનની ઊંચાઈ આવી છે, પણ મંદ મંદ રાગ દ્વેષ રહ્યા છે, તેથી તેમને છદ્મસ્થ કયા. અપ્રિય વર્ણાણ દંશન ધરાણમ વિયટ છોમાણમ. છદ્મસ્થ અવસ્થા જેમની દૂર થઈ છે અને જેઓ સર્વજ્ઞ બન્યા છે તેમને નમસ્કાર થાવ. જેઓ ચાર જ્ઞાનના ધણી છે, આટલો બધો વિકાસ થયો હોવા છતાં અલ્પતમ એવા રાગ દ્વેષ હોવાને કારણે એમને પૂર્ણ જ્ઞાની, કેવળ જ્ઞાની, સર્વજ્ઞ કયા નથી. કેવળ જ્ઞાનની દ્રષ્ટિએ હજુ કચાશ છે. આવી પદ્મ છદ્મસ્થ અવસ્થા રહી હોય અને તેમણે જેમને ઉપદેશ આપ્યો તે કેવળ જ્ઞાની થાય તો તેમની વચ્ચે વ્યવહાર કેવો હોય, કઈ રીતે વ્યવહાર થાય. તેઓ પોતાના ગુરુ ભલે છદ્મસ્થ છે છતાં વિનય છોડતા નથી.
નંદનવાળાજી ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા છે. તેઓ બીજા સાધુઓ સાથે ભગવાન મહાવીરને વંદન કરવા દેશના સાંભળવા ગયા છે. આશ્ચર્યકારક ઘટના એવી ઘટી કે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વંદન કરવા આવ્યા છે. સાંજે સંધ્યા સમય થતાં પહેલા નંદનવાળાજી તથા બીજા સાધુજી ભગવંતો પોતાના સ્થાને પાછા આવી ગયા. તેમના શિષ્યા સાધુજી મૃગાવતીજીને સમયનો ખ્યાલ ન રહ્યો કે સાંજ પડી ગઈ છે. સૂર્ય અને ચંદ્ર દર્શન કરી ચાલ્યા જાય છે. મૃગાવતીજીને થયું કે મેં મારો ગુરુ મહારાજને પીડા આપી, દુઃખ આપ્યું. મારા નિમિત્તે તેમણે મને કહેવું પડ્યું ને, સાધારણ સ્ત્રી માટે ઉચિત ન હોય તો સાધી માટે ઉચિત કેમ હોય. તેમને ખૂબ જ પશ્ચાતાપ થયો રહ્યો છે. પશ્ચાતાપ કરતા કરતા તેઓ શ્રેણીએ જવા માંડ્યા. છઠ્ઠા ગુણસ્થાનેથી સાતમા ગુણસ્થાને, સાતમેથી આઠમા ગુણસ્થાને, ત્યાંથી સપક શ્રેણી માંડી તેરમા ગુણસ્થાને ગયા. તે મૃગાવતીજીને કેવું જ્ઞાન થયું. ઘટના જો પ્રસંગ ઘણો નાનો છે, માત્ર ચંદાજી એટલા શબ્દો કયા કે ઉત્તમ કુળની સ્ત્રીએ આવી રીતે નીકળવું વિચારવા નથી. આમાં કશું જ વધારે કહ્યું નથી. મૃગાવતીજી ચંદનબાળાજી પાસે બેઠા છે. ચંદનબાળાજી સંથારા ઉપર સૂતા છે. તેમનો હાથ બાજુમાં છે, ત્યાં તો ઝેરી સાપ નીકળે છે. તેથી મૃગાવતીજી હાથ પાડી બાજુ પર લીધો. ચંદનબાળાજીએ પૂછ્યું, મારો હાથ કેમ ઉપાડ્યો? એ મૃગાવતીજીએ કહ્યું કે અહીંથી એક કાળો ઝેરી સર્પ જતા જોયો, તે આપણે પીડા ન આપે તે માટે મેં આપનો હાથ બાજુ પર મૂક્યો. ચંદનબાળાજીએ પૂછ્યું કે આવા ઘનઘોર અંધારામાં તમને ખબર કેમ પડી? તે મૃગાવતીજી વિનય સાથે કહે છે કે જ્ઞાનથી ખબર પડી. તેમણે ફરી પૂછ્યું, કયું જ્ઞાન? આના માટે શાસ્ત્રોમાં બે શબ્દ છે, પેલું પ્રતિપાતિ, બીજું અપ્રતિપાતિ. પ્રતિપાતિ એટલે આવીને ચાલ્યું જાય પણ ખરું, અપ્રતિપાતિ એટલે આવ્યા પછી ક્યારેય પણ જાય નહીં. તેમણે કહ્યું કે મને આપણી કૃપાથી અપ્રતિપાતિ જ્ઞાન થયું છે. સાંભળતાની સાથે ચંદનબાળાજી બેઠા થયા. મૃગાવતી તેને ખમા ગયો.
ઉપદેશ આપનાર ગુરુ પાછળ રહ્યા અને ઉપદેશ ગ્રહણ કરનાર શિષ્ય સર્વજ્ઞ અવસ્થાની પ્રાપ્તિ કરી. આવી ગુપ્ત ઘટના શિષ્યમાં ઘટી છે, પણ શિષ્ય અર્થાત કેવળ જ્ઞાની પોતાના છદ્મસ્થ ગુરુને સામે ચાલી કહેતા નથી કે મને કેવળ જ્ઞાન થયું છે, તથા પોતાની સેવા વૈયાવચનો ક્રમ ગુરુ છદ્મસ્થ હોવા છતાં બંધ કરતા નથી. સોમલ અને કાચો પારો સાચવો સહેલો છે, જ્ઞાન પચાવવું બહુ મુશ્કેલ છે. સંપૂર્ણપણે રાગ દ્વેષ અને મોહ ગયા સિવાય જ્ઞાન થાય નહીં. આ સંપૂર્ણ આધ્યાત્મિક ઘટના છે. આવી ઘટના ઘટી હોવા છતાં છદ્મસ્થ સદગુરુનો એવો વિનય અને વૈયાવત છોડતા નથી. બીજી વાત, જ્યારે સદગુરુને ખબર પડે કે શિષ્યને કેવળ જ્ઞાન થયું છે, તે જ વખતે ગુરુ તેમને વંદન કરે છે અને તેમ કહે છે કે તમારી સેવા અમારાથી લેવાય નહીં, અમે તમારી સેવા કરીશું. એક વખતે શિષ્યની સેવા ગુરુ કરે છે, ભગવાન શબ્દ ન મૂક્યો હોત તો ન ચાલત. તો કહે ભગવાન એટલે ભગવત્તા જેમને પ્રાપ્ત થઈ, કેવલ જ્ઞાનની અવસ્થા જેમને પ્રાપ્ત થઈ, એવી અવસ્થાવાળા પુરુષ પણ એમના ગુરુ છદ્મસ્થ હોવા છતાં વિનય કરવાનું ચૂકતા નથી. સર્વજ્ઞ તમામ નિયમોથી પર છે, વિધિ અને મર્યાદાથી બહાર છે, એમની કોઈ આચારસંહિતા નથી, છતાં છદ્મસ્થ ગુરુનો વિનય ભગવાન કરે છે. અહીં એ બતાવવું છે કે વિનય અને સદગુરુ પ્રત્યેના ભાવનું મહત્વ કેટલું મહત્વ છે. આ વાત કરવામાં એટલા માટે જોખમ છે કે આ વાતનો ઉપયોગ સદગુરુ જો કદી કરતા નથી, પણ સદગુરુનો ઉપયોગ કર્યા વગર રહેતા નથી. આગળની ગાથામાં કહે છે, સદગુરુ એ વિનયનો લાભ લે જો કાંઈ, મહામોહિને કર્મથી બૂડે ભવ જન્મે.
બસ ગાથા 19, 20 અને 21. ગાથાની અંદર એક નવું તત્વજ્ઞાન એના ઉપર આધારિત છે. કયા તત્વ વિશેની આ ગાથા છે? વિનય. જબરજસ્ત તત્વ પરમાર્થ માર્ગની અંદર વિનય તત્વ છે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર પહેલું અધ્યયન કયું છે? વિનય. વિનય અધ્યયન ધર્મ વિનયથી પામી શકાય, માર્ગ વિનયથી મળે, જ્ઞાન વિનયથી મળે. અને આ વિનયનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ છે કે શિષ્યની અંદર એકમેવ આવશ્યક ગુણ જો હોય, હોવો જોઈએ, તો એક જ છે, તે વિનય. અહીંયા સરસ જ્ઞાન પ્રાપ્તિ માટે જેમ ગુરુની આવશ્યકતા છે, એમાં ગુરુના ગુણો કીધા છે, એમ શિષ્યને પણ પોતાના ગુણો છે. ગુરુના ગુણો કયા છે? નિષ્પક્ષતા, નિરપેક્ષતા, સ્વરૂપ્રમાણતા. ગુરુમાં ત્રણ ગુણો કીધા કે એનામાં એક તો પોતે નિરપેક્ષ હોવો જોઈએ. નિરપેક્ષ એટલે કોઈ અપેક્ષા નહીં, લાલચી નહીં, લાલચ નહીં, કોઈ પણ પ્રકારની બદલાની ભાવના નહીં. શિષ્ય ગમે તેવો હોય, મિનિસ્ટર આવે, કલેક્ટર આવે, કરોડપતિ આવે, એને જરાય લેશ માત્ર પણ પોતાની સ્પૃહા નથી, લાલચી નથી. અને નિરપક્ષ એટલે એને કોઈ પક્ષ નથી, કોઈનો પક્ષ નથી, મારા તારાનો કોઈ ભાવ નથી. શુદ્ધ સંકેત જ્યારે હોય ત્યારે આ વસ્તુ બની શકે છે કે જેમાં ભેદનો પક્ષ. આ બહુ મહત્વનું છે. જુઓ, સદગુરુની જ કથા ચાલે છે તો સદગુરુની અંદર એક નિરપેક્ષતા, બીજું નિષ્પક્ષતા અને ત્રીજું સ્વરૂપ રમણતા. સ્વરૂપ રમણતા એટલે પોતાના આત્માની અંદર જ જે ઓતપ્રોત છે, જેની વૃત્તિ પોતાના સ્વરૂપ સિવાય ક્યાંય જતી નથી, એ દસમી ગાથાની અંદર પહેલો ગુણ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, પ્રભાવથી જે નિવૃત્ત થયા છે તે. જે પ્રભાવથી નિવૃત્ત થયા હોય એ ક્યાં હોય? સ્વરૂપમાં. આ સ્વરૂપની રમણતા, સ્વરૂપમાં લીનતા, એ સદગુરુનું લક્ષણ છે. પહેલું જ લક્ષણ જે આત્મસિદ્ધિના ગુણો બતાવ્યા આત્મસિદ્ધિ દસમી ગાથામાં, એ આત્મજ્ઞાનનું પહેલું જ કે સ્વરૂપની રમણતા છે એની. એટલે પોતે ઉપદેશ આપે, શિષ્યોને માર્ગદર્શન આપે, આ બધું કરવા છતાં વૃત્તિ ક્યાં છે? નિજ ભાવમાં. એટલે એ નિરપેક્ષ છે, એ નિષ્પક્ષ છે. પેલા બે ગુણ શેના કારણે છે? એની સ્વરૂપ રમણતાના કારણે. એનામાં એ સ્વરૂપ રમણતા છે એટલે એને કોઈ અપેક્ષા છે જ ને, અપેક્ષા બહારથી હોય ને, હંમેશા અપેક્ષા ક્યારે હોય કે વૃત્તિ બહાર હોય તો. ભેદ નિરપક્ષતા, ભેદ ક્યારે સંભવે? બહારમાં દ્રષ્ટિ કરો તો થાય, જે સતત અંતરદૃષ્ટિમાં છે એને આ ભેદ ક્યાંથી હોય? તો ગુણો એવા કે છે કેમ સતત સાતત્ય ચાલ્યું આવે છે. મુનિશ્રી જે રીતે વર્ણન કરે છે એ વર્ણન એવું છે કે આપણને આખી આત્મસિદ્ધિનું સાતત્ય ચાલે છે, કે ક્યાંય ભૂલ ન થાય. ફરીથી યાદ કરજો, ગુરુના લક્ષણ જે કીધા છે એમાં કંઈ પછી ફેરફાર થાય નહીં, એ એમ જ ચાલ્યા કરે. અને જ્યારે જે જે વાત આવે એટલે પૂર્વાપર અવિરોધપણું, આ એક જ્ઞાનીનું લક્ષણ. તો આ ગુરુ જે સમજાવે છે આપણને, એનું પણ આ લક્ષણ આપણને દેખાય છે કે એનું પૂર્વાપર અવિરોધપણું છે આ ગુરુનું. એમ શિષ્યના લક્ષણ કીધા, કયા કયા કીધા? ભયાવચ, શુશ્રુષા અને સેવા. આ શિષ્યના ત્રણ લક્ષણ કીધા. એ વિનયના જ પ્રકાર છે. આ ભયાવચ છે એ શું છે? વિનય છે. શુશ્રુષા એ પણ વિનય છે, અને સેવા એ પણ એનો વિનય છે. વિનય એટલે એને જે કાંઈ એ શુશ્રુષા કરે છે, સેવા કરે છે, એ એકદમ અંતઃકરણના બહુમાનપૂર્વક કરે છે, આદરપૂર્વક કરે છે, ભક્તિપૂર્વક કરે છે. જ્યારે ભક્તિપૂર્વક કંઈ થાય ત્યારે ભયાવચ શબ્દ વપરાય, એમ ધનો વપરાય. તો અહીંયા એ વાત મૂકી છે, પણ આ વાત એ પાછું ફરીથી મુનિશ્રી સરસ કહે છે કે જો ભાઈ, આ ગાથાઓ ગંભીર છે, અલૌકિક સિદ્ધાંતો છે, એની અંદર સમજવાનો પ્રયત્ન કરવો, અને આમાં શાસ્ત્રની અંદર કાંઈ એનું સમર્થન મળે કે ન મળે, કોઈ વિદ્વાનો આને સમર્થન આપે કે ન આપે, પણ ઘટનાઓ બનેલી છે. તમે આ ચર્ચામાં પડશો નહીં, તમારી શ્રદ્ધાને બરોબર એની અંદર કે વિનય માર્ગ વિતરાગે ભાખેલો છે અને કોઈ જ વિરલાઓ એનો અર્થ એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. એ જે સુલભ બોધિ જીવ છે, જેના ચિત્તમાં સરળતા છે, સત્યને સમજવાની સરળતા છે, સત્ય ગુઢ છે, સત્ય શબ્દથી પ્રગટ થતું નથી પણ સત્ય ભાવથી પકડાય છે, તો જે લોકો ભાવથી આ સાંભળશે અને અનુભવ કરશે, વિચારશે, એને આ વાત બેસશે. નહીં તો એને પેલા સિદ્ધાંતો પકડાશે કે કેવડી કોઈનો વિનય કરે. આ એની અંદર ગયો, કેવડી કરે કે ન કરે, પણ પોતે તો ચૂક્યો. એણે અવિનય કર્યો, એણે અત્યારે અવિનય કર્યો. એટલે મુનિશ્રીએ સરસ કહ્યું છે કે આ ગહન પ્રશ્ન છે, તર્ક અને વાદ વિવાદથી પર છે, શાસ્ત્રોથી પર છે, માન્યતાઓથી પર છે, પણ ઘટના ઘટી છે, ઘટના ઘટી છે. અને એવી બે ઘટના કે જે ભગવાન મહાવીરના સમયમાં ઘટી છે, અને જે ઘટનાઓ આગમની અંદર નિરૂપિત થયેલી છે, જે ગણધર પુરુષોએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તો હવે આપણે તર્ક ઉપરથી કંઈ પણ વાત કરીએ એના ઉપર જવું જોઈએ કે ગણધર જ્ઞાની ભગવંતોએ જે વાત કરી છે, જે ઘટના ઘટી છે, જે વાસ્તવિક મહાત્મ્ય છે, એના ઉપર જવું જોઈએ. તો ઘટના, તો એક ઘટના આપી બાહુબલીની. એણે વ્યવહારનો નિયમ લીધો, પણ પરમાર્થમાં નિયમ બદલાઈ ગયો. વ્યવહારની અપેક્ષા એ બરોબર છે કે નાનો મોટાનું વંદન કરે, પણ પરમાર્થમાં નાના મોટાની વ્યાખ્યા બદલાઈ ગઈ. નાનો એ કે જે હજુ સંસારમાં છે, મોટો એ કે જે પરમાર્થમાં ગયો છે. તો જે પેલો પરમાર્થમાં ગયો તે મોટો. તો બદલાઈ ગયું આખું, વ્યાખ્યા બદલાઈ ગઈ. એટલે પેલો સિદ્ધાંત હતો ને કે હંમેશા નાના એ મોટાનો એ વંદન કરવા, આ નિયમ છે આપણો કે ગુરુજનોને અને ગુણીજનોને વંદન કરવા. તો ગુરુજનો મોટા જે હોય આપણાથી એને વંદન કરવા. તો વ્યવહાર જગતની અંદર સર્વપ્રથમ નિયમ આપણા મગજમાં બેઠેલો છે કે ભાઈ કોને વંદન કરવા, મોટાને. હવે પછી પ્રશ્ન આવે કે ભાઈ પોતાના જ ઘરની અંદરનો હતો તો કોઈએ દીક્ષા લીધી છે અને પરમાર્થના માર્ગે છે તો વંદન કોને કરવા? તો કે એ નાનો છે, પણ નાનો છે પણ હવે પરમાર્થ માર્ગમાં જતા વ્યવહારના નિયમો બદલાઈ ગયા. એટલે હવે આ નિયમ વ્યવહારના પરમાર્થમાં બદલાઈ ગયા, આ નિયમને અનુકૂળ થવું નથી તો એમને કેવળ જ્ઞાન થાય નહીં. શાસ્ત્રે એટલો સરસ શબ્દ વાપર્યો છે કે જ્યારે આ ભ્રાંતિ તૂટી બાહુબળીની, ત્યારે કહે છે એને ભાઈઓને વંદન કરવા માટે બેન પાસેથી સાંભળ્યું કે અમારો દોસ્ત છે, પગ ઉપાડ્યો, પગ નીચે ન ઉપાડ્યો ત્યાર પહેલા કેવળ જ્ઞાન કરવું. આ શાસ્ત્રોએ લખ્યું છે કે પગ ઉપાડ્યો રે વાંધવાન થયું કેવળ જ્ઞાન, એ પગ નીચે નથી પડતો, કેટલો સમય હશે. ઘણી વાર અંતરમુહૂર્ત શબ્દ કહે છે ને, અંતરમુહૂર્ત એટલે શું? આ અંતરમુહૂર્ત કેવળ જ્ઞાન થઈ ગયું. આ છે બહુ મહત્વની વાત કે ગુરુ અને શિષ્યને જોડનાર કડી કઈ છે? વિનય. આ ગુરુનો વિનય, શિષ્ય જે ગુરુનો વિનય કરે છે વિનયાન્વિત છે. વિનય કરે છે એટલે એની વયાવચ, એની શુશ્રુષા અને એની સેવા. પછી શિષ્યની ગમે તે અવસ્થા થાય, પોતે પોતાના ગુરુ છદ્મસ્ત હોય અને પોતાની અવસ્થા કેવડીની થાય તો પણ એ પોતાનો વિનયનો ત્યાગ કરે. જેના પ્રત્યે એને આવો ભાવપૂર્વક, જેની એને વયાવચ, જેની એને શુશ્રુષા અને જેની એને સેવા કરી છે અને જેના થકી એ કેવળ જ્ઞાન પામ્યો છે, તો એના પ્રત્યેનો એનો ભાવ વિનયનો એ છોડતો નથી. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. કારણ કે એ જ્યાં સુધી વ્યાવચ કરતો હોય ત્યાં સુધી એ વ્યાવચમાં એને કેવળ જ્ઞાન થાય તો એ કહે પોતાના ગુરુને કે કાલથી મારી સેવા બંધ, હવે તમારી ગોચરી તમે જ લઈ આવજો, હવે આપણે નહીં જઈએ કેમ કે અમે તો કેવડી થઈ ગયા. ગુરુ કેવડીને એક પાસે સેવા લેશે નહીં, કેમ કે સદગુરુ છે. જેવી ગુરુને ખ્યાલ આવે છે કે શિષ્યને કેવળ જ્ઞાન થયું છે, એવા ગુરુ ઊભા થઈને એને નમસ્કાર કરશે, આ માર્ગ છે. અને પછી એમ કહેશે કે હવે અમારે તમારી સેવા લેવાય નહીં. ગુરુ તરીકે જ કહેશે હવે તમે તમારું કરો, અમારે તમારી સેવા લેવાય નહીં, અમારે તમારી સેવા કરવી જોઈએ. પણ શિષ્ય કે સમજવાનું છે, શિષ્ય કે કેવડી હોય તો કે જ્યાં સુધી ગુરુના લક્ષમાં નથી આવતું કે આને કેવળ જ્ઞાન થયું છે ત્યાં સુધી એની સેવા લેવાનું ગુરુ બંધ કરતા નથી અને શિષ્ય આપવાનું પણ બંધ કરતો નથી. શાસ્ત્ર એમ કહે કે કેવડીની અંદર આવો ભાવ ન હોય. આ ગાથા જબરજસ્ત છે કે ના ના, કેવડી કઈ કોઈને વંદન કરે નહીં અને નિશ્ચય ને મજા પંડિતના આગળ બેઠા હોય એટલે ધડાપીટ જ આ જ બોલાવે. કે શાસ્ત્રમાં લખ્યું છે કે કેવડીને વંદન વંદનાદિક વ્યવહાર હોય નહીં, પણ એ સામાન્ય લખ્યું છે. અહીંયા સામાન્ય નહીં, અહીંયા ગુરુ શિષ્યના સંબંધના સંદર્ભમાં લખ્યું છે. પણ હવે લખવાની વાત, તરત જ જેને નિશ્ચય નહીં અને સિદ્ધાંતો અને શાસ્ત્રમાંથી આવી શાબ્દિક વાતો પકડાઈ ગઈ હોય અને બેસી ગયું હોય મગજમાં બરોબર, તો એને તરત જ એમ થાય કે ના, આ વાત ખોટી છે, વંદન કોઈ દિવસ કેવડી એના ગુરુને કરે નહીં. મુનિશ્રીએ કહ્યું છે કે આ તમે બનેલી ઘટના છે અને ઘટના કોણે લખી છે? ગણતરીએ લખી, ગીતાર્થ ગુરુ ભગવંતો લખેલી છે, આગમમાં લખેલી છે. તમે આનો કોઈ અસ્વીકાર નહીં કરશો. આ માર્ગ વિનયનો બહુ સૂક્ષ્મ છે, અભ્યંતર છે, એ કોણ સમજી શકશે? જે સુલભ બોધી છે ને એ સમજી શકશે. જે આ માર્ગની આ વાતના અંતસ્થ ભાવોને પકડી નહીં શકે એ સુલભ બોધી નથી, એટલે એને બોધ થવો કઠિન છે. અને આ વાત મુનિશ્રી આગળ પણ કરી હતી, આપણને પાના નંબર 94 જો બુક હોય તો જુઓ તમે. પાના નંબર 94 એમાં છેલ્લો પેરેગ્રાફ છે. ફરી ભલામણ કરું છું કે નવથી 19 ગાથાઓ ગૂંચવણ ભરેલી છે. તમને ઘણા પ્રશ્નો ઉઠશે, એ પ્રશ્નો જ્યારે ઉઠે તે નોંધજો, પણ કશો નિર્ણય ન કરતા. લડશો નહીં મારી સાથે, પણ પ્રેમથી ઉકેલ કરીશું. બાંહો નહીં ચડાવવાની, પ્રેમથી પૂરું કરશું. 1000 વખત પૂછશો તો મને રીસ નહીં ચડે. બધા જ પ્રશ્નો પૂછજો, પણ જે કંઈ સમજો તે સાચું જ સમજો, નહીં તો અખાએ કહ્યું ગાલનું ઓસડ આંખે ઘસ્યું તેવું થાય. 9 થી 19 ગાથામાં માર્ગ છે, આખો નેશનલ હાઈવે છે. આ માર્ગે ચાલે તો કોઈની તાકાત નથી કે રસ્તે જતા રોકી શકે. આ 9મી ગાથાની અંદર મુનિશ્રીએ કહ્યું છે કે 9 થી 19 સુધીની આ વાત જટિલ ગહન ગંભીર ચાયલા કરશે. ખૂબ જાગૃત થઈને સાંભળજો, વિચારપૂર્વક સાંભળજો, ખૂબ એનું ચિંતન કરજો, અરસપરસ એનો મેળ કરવાનો પ્રયત્ન કરજો. આ ગુરુ ને શિષ્ય વચ્ચેની કડી છે, આ ગુરુના ગુણો છે અને અમે શિષ્યના પણ ગુણો છે. આની અંદર ક્યાંય ઓટ ન આવે, ગુરુથી જ માર્ગ છે. પણ તમે સમજો કે ક્યાંય ગુરુ એની યોગ્યતા એ જે કંઈ છે એના લક્ષણ કીધા છે, એમને એમ નથી કીધું ગુરુની વાત. અહીંયા તત્વ ઉપર ચાલવાનું છે કે આવું તત્વરૂપ જ્યારે પ્રતિનિધિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી આવો શિષ્ય નહીં હોય તો પણ કેવળ જ્ઞાન નહીં થાય. આ માર્ગ લક્ષમાં નહીં આવે. એને ફરી એટલા માટે કહ્યું કે 90મા પાના ઉપર એને કહ્યું હતું. 90મું પાનું, એમાં ઉપરની બીજી લીટી 9મી ગાથામાં મેં કાલે કહ્યું હતું, 9મી ગાથામાં વાત કરી હતી. એમાં લખે છે કે આ 9મી ગાથાથી 19મી ગાથા સુધી બધું ગૂંચવણ ભરેલ છે, તે સમજીને નિર્ણય કરવો. એ 90માં કીધું, પછી એમાં પૂરું થતા કીધું ફરી ભલામણ કરું છું. મહારાજ સાહેબ પણ સમજે છે કે બધા બેઠા છે, ચીલા ચાલુ વ્યાખ્યાન સાંભળવાની આપણને ટેવ પડી ગઈ છે. કોક બોલે સાંભળવાનું બહુ સરસ મજા આવી ગઈ. આપણું કઈ માઇન્ડ એપ્લાય કરવાનું, કઈ વિચારવાનું નહીં. શું કીધું, કયો વિષય હતો, શું ચાલ્યું આજે સત્સંગમાં, શેનો મૂળ પ્રશ્ન શું હતો, આજે આજ કઈ વિશેષતા આવી, એવું કદાચ પૂછે તો કે અમને કઈ ખબર હે. યાદ ન રહીએ પણ અંદર હોય કઈ, આ સ્મૃતિનો ભાવની અંદર બદલ થાય, ભાવ બદલાઈ જાય. ગુરુ શિષ્યના સંબંધનો ભાવ, એ સંબંધનું સ્વરૂપ પકડાઈ જાય, એ સ્વરૂપ છે વિનય માર્ગ. એ 19મી ગાથામાં આપ્યું કે આટલો શિષ્ય વિનિત હોય કે કેવળ જ્ઞાન થાય છતાં પણ પોતે ત્યારે તો બધા સિદ્ધાંતો જાણતો હોય તો પણ ગુરુની વ્યાવત છોડે નહીં. જબરજસ્ત આ એક ગાથા આભ્યંતર મહત્વની છે કે જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા જો પોતે જાણે છે કે ગુરુ છદ્મસ્ત છે, અને ગુરુ જાણતા નથી કે શિષ્ય કેવડી છે. શિષ્યને શું કામ ખબર પડી, શિષ્ય પોતે જ કેવડી છે અને કેવડી સર્વજ્ઞ છે. કેવડીને બધું જ જ્ઞાન હોય, ગુરુ છદ્મસ્ત છે, જ્ઞાન કોને છે, શિષ્યને છે. અને શિષ્ય કેવડી છે એ જ્ઞાન ગુરુને નથી. ત્યાં સુધી એનો વ્યવહાર ચાલુ રહે છે. એ વ્યવહારની અંદર કોઈ એવી ઘટના ઘટે કે જેમાં ગુરુને થાય કે આ ઘટના આ બનવી ન જોઈએ, આ શિષ્ય પાસે આવું જ્ઞાન ક્યાંથી આવ્યું. આવું જયારે અપવાદ સ્વરૂપ કોઈ ઘટના ઘટે વ્યાવચમાં શુશ્રુષામાં કે સેવામાં, ત્યારે ગુરુ શિષ્યને પૂછે કે કેમ થયું, કયા ઉદાહરણમાં આવે છે આવું? કે આ સાપ તમે કેવી રીતે જોયો? માણસ એટલું બધું અંધારું હતું ઉપાશ્રયમાં કે પોતે પોતાનો હાથ જોઈ ન શકે, અંધકાર એટલો બધો ગાઢ કે પોતે પોતાનો હાથ જોઈ ન શકે. તો આ સાધ્વીએ મારો હાથ કેવી રીતે જોયો? ગુરુ હાવ મૂઢ નથી હોતા, આવરણ છે. ગુરુ મૂઢ નથી, ગુરુને તરત ખ્યાલ આવે કે આ પ્રકાશ આને ક્યાંથી થયો. જ્ઞાની તો છે જ, એટલે પૂછ્યું કે તમે કેવી રીતે જાણ્યું? તો એને કીધું કે આપની કૃપાથી જ્ઞાન થયું છે, આપની કૃપાથી જ્ઞાન થયું છે, એનેથી જ્ઞાન થયું. એટલે મેં સર્પને જોયો પસાર થતો, આપને કે પીડા ન પહોંચાડે એટલે મેં આપનો હાથ ઉપર કરી લીધો. આટલી વાતની અંદર ચંદનબાળાએ તરત જ કહ્યું, ઊભા થઈને વાંદણા કર્યા. આ ઘટનાઓ બધી અદભુત છે. બીજા પણ ઉદાહરણો આવે છે આવા. કેવડીના શિષ્યની સેવા ચાલુ રહે છે, હા, ચંડ રુદ્રાચાર્ય. ચંડ રુદ્રાચાર્ય નામના ગુરુ હતા અને પેલો લગ્ન કરીને એની પાસે આશીર્વાદ લેવાયો, પણ બીજા મસ્કરી કરવા માંડ્યા કે સાહેબ આને દીક્ષા આપી દો ને. અને એને તો દીક્ષા આપી દીધી. પછી કીધું કે સાહેબ ગુરુદેવ ભાગો, નહીં તો હમણાં બધા અમારા ઘરના કુટુંબના લોકો આવશે અને અહીંયા ઉપદ્રવ થશે. તો ગુરુ તો એવા અશક્ત હતા, તેણે ગુરુને ખભા ઉપર બેસાડી દીધા. અને બેસાડ્યા પણ આ રસ્તામાં અંધારી રાત, કઈ સૂજે નહીં, પખાડામાં પડે, કોઈ પથ્થર ઉપર પડે, અને ગુરુને તો પીડા થતી હતી. એટલે ગુરુ તો એના માથામાં જરા દંડા મારે કે સંભાળીને ચાલ, સંભાળીને ચાલ, આ તો ઉતાવળો થાશ પણ મને બહુ પીડા થાય છે, આ ચાલ્યા કરે. અને પેલો મનમાં વિચારે ચડી જાય છે કે હો, ગુરુની સેવા કરવામાં હું કેટલો ઊણો છું, મારા ગુરુને પણ દુઃખ થાય છે, એને પીડા પહોંચે છે, એટલે એની આ વૃદ્ધાવસ્થાની અંદર એને કેટલું કષ્ટ થતું હશે. એ વિચારે ને વિચારે એના જ્ઞાનની નિર્મળ દશા થતા એને કેવળ જ્ઞાન થયું. માથે ગુરુ બેઠા છે ગભા ઉપર, હા. અને પછી કેવળ જ્ઞાન થયું એટલે બધું દેખાવા માંડ્યું, દેખાવા માંડ્યું એટલે પછી કોઈ પણ જગ્યાએ થડકા ન આવે. પછી પછી તો જમીન ઉપર પગ સમથળ રીતે પડે. ગુરુએ પૂછ્યું કે ઠીક બરાબર, હવે ચાલ્યો, આ માથે દંડા પડ્યા એટલે તને પણ શાન આવી ગઈ. તો કે ગુરુદેવ હવે બધું દેખાય છે. અને ગુરુ ચમકા, ઢેકડો મારીને ઉતરી ગયા કે તને દેખાય છે કેવી રીતે? મને નથી દેખાતું. એટલું તો ગુરુને ખબર પડે આ કે મને દેખાય છે. તો ગુરુની તો આંખ હતી ને, એ કે કશું જ અહીંયા દેખી શકાતું, તને કેવી રીતે દેખાય છે? તો કે આપની કૃપાથી મને જ્ઞાન થયું છે. કયું જ્ઞાન? અપ્રતિપાતી. આવેલું જ્ઞાન હવે પાછું જાય નહીં. બીજા જ્ઞાન બધા ચાલ્યા જાય પણ કેવળ જ્ઞાન જાય. ગુરુએ તરત જ એની માંડણા કરે છે અને પછી ગુરુનો હાથ પકડીને વિહાર કરાવે છે. પછી પોતે દેખે છે એટલે ક્યાં ચાલવું, કેમ ચાલવું વગેરે વગેરે ટેકો આપે. પણ આપણે એની સાથે પછી ઘટના ઘટના છે. આવી એક ઘટના ઘટી છે, શિષ્ય પોતાનો વયાવચનો ભાવ છોડતો, પછી એને કહી દીધું ગુરુ હવે કરો તમે તમારા કર્મ ભોગવો, હું વયો જાઉં છું, હવે આ રસ્તો છે, જંગલ છે, અંધારું છે, આ બધું છે, તમે જાણો તમારું કામ ચાલુ છે, એની વયાવચ ચાલુ છે. સાધ્વી પુષ્પચુલા, આપણે વાત આવી ગઈ છે પણ બધા ભૂલી જાઉં છું. શું હતું પુષ્પચુલા સાધ્વીને? ગુરુ મહારાજની સેવા માટે એમના ગુરાણીએ આદેશ આપ્યો કે તમારે આ વૃદ્ધ મહારાજ છે તો તમારે વિહારમાં અમારી સાથે આવવાનું નથી, પણ તમે અહીંયા રોકાઓ અને ગુરુ મહારાજની સેવા વયાવચ કરો. એની સેવા એ કે એને પાણી, આહાર પાણી બધું લાવી આપવાનું. પુષ્પચુલાએ કહ્યું કે ભલે, હવે મારો ધર્મ વયાવચી મારો ધર્મ છે, એમણે શરૂ કરી દીધું. અને એક દિવસ વરસાદ પડ્યો, પુષ્પચુલા બધે ગોચરી લેવા જાય છે, પણ આ એના ભાવના, વયાવચના ભાવને કારણે એના પરિણામોની શુદ્ધિ એટલી બધી છે, એટલી બધી શુદ્ધિ થઈ છે, એની જ્ઞાનની વૃદ્ધિ થઈ છે. અને એ ગોચરી લેવા જતા વરસાદ પડ્યા પછી અમુક જગ્યાએ રોકાઈ રહે છે અને પાણીના વહેણને જુએ છે, અને પછી જુદી જગ્યાએ ફરીને પાછા ઉપાશ્રયમાં આવે છે. મહારાજશ્રી જાણે છે, મુનિશ્રી કહે છે કે આ ગોચરી તો ન ખપે. કેમ? તો કે તમે વરસાદમાં ગયા હતા, સચિત પાણી છે, એમાં તમારા ક્યાંક પગ પડ્યા હશે તો ગોચરી આપણને ખપે નહીં, જેમ આપણે ટેબલ ઉપર બધું રસોઈ કરી હોય. પણ જો અચિત પાણી પડ્યું હોય તો સાધ્વીજી મહારાજ કહે કે અમને ન ખપે, આ પાણી છે એટલે અમારે ન ખપે. તો તમે એમાંથી ચાલ્યા હશો. પુષ્પચુલાએ ઉત્તર આપ્યો કે ના ગુરુજી, આ ગોચરી શુદ્ધ છે, દોષ રહીત છે, અમે એ વિવેક રાખ્યો હતો અને અમને જાણ હતી. ગુરુને થયું કે આવો વિવેક પાણીની અંદર અચિતપણું અને સચિતપણું ક્યારે છે ક્યારે નથી અને એ શોધી લેવું એ કેવી રીતે રહીએ. તો એણે કહ્યું કે આ કેવી રીતે? તો કે આપની કૃપાથી આપને બધા બતાવ્યું, મને જ્ઞાન થયું છે. અને ત્યારે મુનિરાજને ખબર પડે છે કે આ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. શાસ્ત્રોમાં ઘટનાઓ ઘટી છે અને કેટલીક વાર ધર્મ એ અગમ નિગમની વાત છે. માત્ર તમે એને શબ્દ ઉપરથી, શાસ્ત્ર ઉપરથી, વાદ વિવાદ ઉપરથી, તર્ક કુતર્ક ઉપરથી ધર્મને સમજવા પામશો તો અગમ નિગમના રહસ્યો કદી હાથમાં નહીં આવે. અગમ નિગમના રહસ્યો એ અગમ્ય જ છે. જ્ઞાની સર્વજ્ઞ જો પોતે લખે કે આ અગમ્ય છે, આ અવક્તવ્ય છે, તો આપણે પછી જીદ નહીં કરવા. સમજવા માટેનો આ શિષ્યનો વિનય ભાવ છે, આ આપણો શ્રોતા તરીકેનો વિનય ભાવ છે કે જે જ્ઞાની પુરુષની વાણી જ્યારે આપણે વાંચતા હોય, સાંભળતા હોય, ત્યારે પ્રશ્ન ઉઠે તો જે મુનિશ્રી કહે છે નોંધ કરજો, હજાર વાર પૂછશો તો પણ મને રીસ નહીં આવે. પણ નિર્ણય કરશો નહીં, તમારા સ્વચ્છંદ મતિ કલ્પનાના આધારે નિર્ણય કરશો. કેટલીક વસ્તુ નહીં સમજાય, બુદ્ધિ ત્યાં અટકી જશે, શ્રદ્ધાનું જોર રાખજો, આસ્થા પકડી લેજો. આસ્થા પકડી લેજો કે મને શબ્દથી પ્રતીતિ નથી, વચનથી પ્રતીતિ નથી, પણ પુરુષથી પ્રતીતિ છે. આ કહેનાર કોણ છે એ જૂઠું કદી આ કેનાર સર્વજ્ઞ છે, વિતરાગ છે. એના વચનોમાં ક્યાંય કોઈ જીવનું અહિત હોઈ શકે? આવી એક સર્વજ્ઞની શ્રદ્ધા એ આખી આપણી સાધનાની પારાશિસી છે. એ સર્વજ્ઞની શ્રદ્ધા, જ્ઞાનીની શ્રદ્ધા, પરમાત્મા સ્વરૂપની શ્રદ્ધા, ગુરુનું લક્ષણ સ્વરૂપ રમણતા, નિષ્પક્ષ છે, નિરપેક્ષ છે, પણ સ્વભાવની રમણતા છે, એને કશું જોઈતું નથી. આવી ઉત્કૃષ્ટ અવસ્થા, નિર્ગ્રંથ દશા જેને કહે છે, આ અવસ્થા, આ ત્રણેયનો સરવાળો એક જ શબ્દમાં આવે તો નિર્ગ્રંથ. આ નિર્ગ્રંથ એ ગુરુ હોય અને વિનયી શિષ્ય હોય. વિનયમાં વયાવચ, શુશ્રુષા અને સેવા, એનો એક શબ્દમાં વિનય. આવો માર્ગ વિનય તણો એને 1920 ગાથામાં કીધો. બસ આવી ગયું કીધું તમે, મહારાષ્ટ્રીએ કીધું છે, વાંચ્યું, બીજી લીટી હતી ઉપરથી. એટલે એને પછી ફરી એટલા માટે કીધું કે આગળ કીધું છે. હા, એટલે અહીંયા હવે વાત આવે છે આપણી, આગળ ચાલીએ આપણે. અહીં સુધીની વાત છે કે સર્વજ્ઞ તમામ નિયમોથી પર છે, વિધિ મર્યાદાથી બહાર છે, એને કોઈ આચાર સંહિતા નથી, છતાં છદ્મસ્થ ગુરુનો વિનય ભગવાન કરે છે. એ બતાવવું છે કે વિનય અને સદગુરુ પ્રત્યેના ભાવનું કેટલું મહત્વ છે. આ વાત કરવામાં એટલા માટે જોખમ છે કે આ વાતનો ઉપયોગ સદગુરુ તો કદી કરતા નથી. જો હવે પાછું મહત્વનું આવે છે કે સદગુરુ કોઈ દિવસ આ વાતનો ઉપયોગ ન કરે અને અસદગુરુઓ ઉપયોગ કર્યા વિના રહેતા. આ મુનિશ્રીની હો આ ઝાટકો ધનુવીજી એને આપણને સદગુરુના ઓલામાં રહેલ અવસ્થામાં રહેલ અસદગુરુને પણ ઓળખાવવા છે. એક જ ગાથાની અંદર કૃપાળુદેવ આ વાત કરે છે. સદગુરુને ઓળખાવવા માટે આટલી ગાથાઓ આપી, અસદગુરુને ઓળખાવવા માટે એક જ ગાથા 21મી. અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાયમ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં. આગળ વાંચીએ. કોનો વાત છે?
સદગુરુ આવી ભૂમિકાનો ગેરલાભ લઈ લે છે અને જે કેવળ જ્ઞાન પામ્યા છે એવા કેવડી ભગવાન સદમસ્ત ગુરુની વૈયાવચ કે સેવા કર્યા વગર રહેતા નથી. આ તો કેવળ જ્ઞાન અને સર્વજ્ઞ અવસ્થા છે તથા વિનયનું મહાત્મ્ય છે. એટલા માટે ભગવાન મહાવીરે અંતિમ દેશમાં જે ઉત્તરાધ્યન સૂત્રના 36 અધ્યાયો કહ્યા છે તેમાં સૌથી પહેલા અધ્યાયનું નામ વિનય અધ્યયન છે. ભગવાને વિનયની વાત કરી. ભગવાને એમ કહ્યું કે શિષ્યની પાસે બીજી મૂડી ન હોય તો ચાલશે, પણ વિનયની મૂડી તો જોઈશે જ. ગઈકાલે એ ચક્રવર્તી હતો, કરોડો રૂપિયાનો માલિક હતો, અને આજે એ શિષ્ય બન્યા પછી એ ચક્રવર્તીના પટ્ટાવાળાએ જો પહેલા દીક્ષા ગ્રહણ કરી હોય અને એ ચક્રવર્તીને ગુરુ એમ કહે કે આમની સેવા તમે કરો તો ચક્રવર્તી એમ ન કહે કે તમે મને ઓળખો છો, હું ચક્રવર્તી હતો, હવે અવસ્થા બદલાઈ ગઈ છે, ભૂમિકા બદલાઈ ગઈ છે, એટલે એમ નહીં કહે જ્ઞાની પુરુષો આવો વિચાર કરતા નથી, કારણ કે જ્ઞાનથી અભિમાન ટળે છે. આ વાત સમજી લેજો, જ્ઞાન જ એક સાધન છે જે અભિમાન ઓકાળી શકે છે, અને જ્ઞાન જ એવું સાધન છે કે જેના કારણે અભિમાન ઉત્પન્ન થાય છે. જ્ઞાનથી અભિમાન ટળે પણ ખરું અને જ્ઞાનથી અભિમાન થાય પણ ખરું, પરંતુ જ્ઞાનનું અભિમાન થતું હોય તો આંખો મીચીને એ જ્ઞાનને અજ્ઞાન કહેજો, જ્ઞાન ન કહેશો. જ્ઞાનની વ્યાખ્યા સમજાઈ? મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે ત્રણ ગ્રંથિઓ બહુ મજબૂત છે, ભયની ગ્રંથિ, કામવાસનાની ગ્રંથિ અને અહંકારની ગ્રંથિ. આ ત્રણ ગ્રંથિઓ કાઢવી ઘણી મુશ્કેલ છે. જગતના બધા જીવો અને પ્રાણી માત્ર જો અટક્યા હોય તો આ ત્રણ ગ્રંથિઓમાં અટક્યા છે, કારણ કે ત્રણેક ગ્રંથિઓ ભરપૂર તાકાતથી કામ કરે છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે ભયની ગ્રંથિ દૂર થાય તે સહેલું છે, પરંતુ કામવાસનાની ગ્રંથિ દૂર કરવી મુશ્કેલ છે. કામવાસનાની ગ્રંથિ પણ હજુ દૂર થઈ શકશે, પણ અહંકારની ગ્રંથિ કાઢવી એ ઘણી મુશ્કેલ છે. શાસ્ત્રોમાં કામ વિજેતા સુલીભદ્ર મુનિ માટે કહેવાય છે કે નામ રાખ્યું છે ચકમાહી, 84-24 લગે ત્યાંહી, સાધુ પહોંચ્યા છે તેવલોક.
આ ધરતી ઉપર એવો પુરુષ થયો છે કે જે કામ વિજેતા તરીકે જેની નામના 84-24 સુધી જગત મારે છે. આવા સમર્થ પુરુષોને પણ અહંકારે પાડ્યા. તેઓને 10 પૂર્વનો અભ્યાસ કર્યો હતો. યક્ષાદિના આદિ એમની સંયમી 7 બહેનો તેમને વંદન કરવા માટે આવતા હતા. સુલીભદ્ર મુનિ પોતાની લબ્ધિ શક્તિ બતાવવા ક્ષણ માટે સિંહનું રૂપ લઈને બેઠા. ગુરુ મહારાજને તેનો ખ્યાલ આવ્યો, તેથી આગળના બીજા 4 પૂર્વના જ્ઞાન માટે તેઓને અયોગ્ય કહ્યા.
ફિયરલેસ થઈ શકાય પણ સેક્સલેસ પણ થઈ શકાય, પરંતુ ઇગોલેસ થવું ઘણું કપરું છે. આપણા એક વખતના ભૂતપૂર્વ વડાપ્રધાને તેમના દરવાજા બહાર પાટિયું રાખ્યું અને લખ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન. હવે સરકારી નિયમ પ્રમાણે માણસો આવ્યા અને પાટિયું કાઢવા લાગ્યા તો તેમણે એમ કહ્યું કે અરે મત નિકાલો, ઇસમે લિખા હે ભૂતપૂર્વ વડાપ્રધાન, પ્રધાન તો નહીં લિખા હે, ભૂતપૂર્વ વડાપ્રધાન પડને સે હમે શાંતિ મિલતી હૈ. અહંકાર રહિત થવું, ઈગો લેશ થવું કઠિન છે. છેલ્લામ છેલ્લી ગ્રંથિ રહી જતી હોય તો તે અહંકારની છે. સદગુરુના ઉપદેશથી શિષ્યને કેવળ જ્ઞાન થાય, તે શિષ્ય કેવળ જ્ઞાન પામ્યાનું અભિમાન કરે નહીં. મોહનો ક્ષય થયા વિના કેવળ જ્ઞાન થાય નહીં, બંને સાથે નહીં રહે. મોહ ઊભો હોય અને કેવળ જ્ઞાન હોય, આ ઘટના આધ્યાત્મિક જગતમાં ઘટતી નથી. મોહ ઓછો થાય, મંદ થાય તેમ પણ નહીં, પૂરેપૂરો ક્ષય થવો જોઈએ, સંપૂર્ણપણે ક્ષય થવો જોઈએ. મોહ ઘટવાની, ઓછો થવાની કે ઉપશમ થવાની વાત નહીં, પણ સંપૂર્ણપણે ક્ષય અને આવો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન થાય નહીં. બીજું સૂત્ર, કેવળ જ્ઞાન થયા પછી મોહ નથી, રાગદ્વેષ નથી, તેનો આખો પરિવાર ગયો, હું પણ ગયું, મારા પણ ગયું, કરતાપણાની બુદ્ધિ ગઈ, ભોગતાપણાની બુદ્ધિ ગઈ, આ બધો મોહનો પરિવાર છે. આનંદગંજીએ કહ્યું છે કે અવધુ વૈરાગ બેટો જાયો, વાને ખોજ કુટુંબ સબ ખાયો. એવી ઘટના ઘટી કે આ દીકરો જન્મ્યો અને દીકરાએ જન્મતાની સાથે પહેલું કામ એ કર્યું કે મોહના કુટુંબને ખાઈ ગયો. અલંકારિક ભાષામાં એ વાત છે, મોહ ગયા પછી એમની પ્રવૃત્તિ જે રહે છે તે ઉદયાધીન જ હોય છે. જો પ્રવચન આપવાનું હોય, દેશના આપવાની હોય, સંઘ સ્થાપવાનો હોય કે આહાર વિહાર વગેરે જે કઈ પ્રવૃત્તિ રહે છે તે ઉદયાધીન પ્રવૃત્તિ હોય છે. હવે એ પ્રવૃત્તિઓ વાસના કે રાગદ્વેષને આધીન નથી, મોહને આધીન નથી, કસાયોને આધીન નથી, વિભાવોને આધીન નથી, એ માત્ર ઉદયાધીન છે. ઉદય સિવાય બીજી કોઈ ઘટના ઘટતી નથી. એવી અવસ્થામાં ગુરુ સેવા પણ થઈ શકે અને વિનયમાં પ્રવર્તન પણ થઈ શકે. આવી અવસ્થા કેવળ જ્ઞાનીને પ્રાપ્ત થયેલ હોવા છતાં એ ભગવાન વિનય કરે છે. વિનયનું આવું મહાત્મ્ય છે. પરંતુ સાથે સાથે બીજી વાત, જે સદગુરુનો કેવળી ભગવાન વિનય કરતા હોય તે સદગુરુને ખબર પડે કે શિષ્યને કેવળ જ્ઞાન થયું છે તો તુરંત શિષ્યને પૂજ્ય ગણીને સદગુરુ તેની સેવા અને વયાવચ કરવા લાગી જાય છે. આ આધ્યાત્મિક જગતની અદ્ભુત વાત છે. માટે ભગવાન કહે છે, વિનયથી સ્વને પણ લાભ થાય છે અને પરને પણ લાભ થાય છે. આવા વિનયનો માર્ગ કદી છોડતો નથી. ગાથા શું આવી?
જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, આ આધ્યાત્મિક નિયમ છે. શાસ્ત્રથી પર બનતી ઘટના છે. ગુરુ શિષ્ય વચ્ચેની સંધિ છે. કેવળ જ્ઞાનીની અવસ્થા કેવી અદ્ભુત છે, વિનયનું કેવું મહાત્મ્ય છે. અને આ અને આટલી બધી અદ્ભુત વાત કરતી વખતે કૃપાળુદેવના ખ્યાલમાં છે કે આ વાતનો વધારેમાં વધારે ગેરફાયદો પણ થઈ શકે તેમ છે. તેથી તેમણે કડક ચેતવણી આપી છે કે સદગુરુઓ લાભ લેતા નથી, પણ અસદગુરુઓ પૂરેપૂરો લાભ લીધા વગર રહેતા નથી. એવો માર્ગ વિનય તણો ભાક્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. આ વિનયનો માર્ગ વિતરાગે કહ્યો છે. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. જે સુલભ બોધી છે, જે નજીકમાં મોક્ષ પામવાના છે, તે પાત્ર માટે સુભાગ્ય શબ્દ વાપર્યો છે.
પૂરું કરો.
સુભાગ્ય એટલે જે ભાગ્યશાળી છે, જેનું સારું ભાગ્ય છે, જે સુલભતાથી બોધ પામે છે અને જે નિકટમાં મોક્ષે જવાનો છે. આ ગાથામાંથી એક વાત સ્પષ્ટ સમજી લેજો કે કોઈ પણ સદગુરુ સદગુરુ થવા માટે કોશિશ કરતા નથી અને અસદગુરુ કોશિશ કરવાની બાકી રાખતા નથી. સદગુરુને કેવળ જ્ઞાન થયું ન હોય અને શિષ્યને જો કેવળ જ્ઞાન થાય તો તે કેવળ જ્ઞાની થઈને પણ સદગુરુની વૈયાવચ સેવા કરે છે અને સદગુરુને ખબર પડે કે આ શિષ્યને કેવળ જ્ઞાન થયું છે તો તે પોતાની સેવા છોડાવી એ શિષ્યની સેવા કરવા લાગી જાય છે. આવો વિનયનો માર્ગ છે. અહીં સદગુરુની યાત્રા હજુ અધૂરી છે, શપક શ્રેણી માંડવાની બાકી છે. એ માંડશે પછી કેવળ જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરશે, પરંતુ તેઓ પણ પોતાનો વિનય છોડતા નથી અને અસદગુરુ જેનામાં આ પ્રકારે અવસ્થા નથી અને પોતાને સદગુરુ મનાવે અને આવું મનાવવા કહે કે જુઓ કેવળ જ્ઞાની પણ સદગુરુની સેવા કરે છે માટે તમે અમારી સેવા કરો, એવું જો કહેતા હોય તો કૃપાળુ દેવે કહ્યું કે અસદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી. આ કઠિન ગાથા છે. કોઈને એકાદ અશબ્દ બોલવો હોય પણ આપણને સારું ન લાગે, જ્યારે આ તો મહામોહનીય કર્મથી બુડે ભવજળ માહી, આ મોટામાં મોટી ગાળ આપવા જેવું થાય. પરંતુ શ્રીમદજી તો અહીં ચેતવણી આપવા માટે કહે છે, ઊંધો અર્થ ન લેશો, પોતે અસદગુરુ છે, પોતે જાણતા હોવા છતાં અને સદગુરુ છીએ એવું મનાવી તેમને શિષ્ય પાસે સેવા કરાવી છે. કહે છે કે જુઓ જેને કેવળ જ્ઞાન થયું છે તેવો પણ સદગુરુની સેવા કરે છે. અરે બેટા, તું પણ અમારી સેવામાં આવી જા, એવું જો કહેતા હોય તો મહામોહનીય કર્મનો બંધ કરી ભવસાગરમાં પરિભ્રમણ કર્યા કરશે. અદ્ભુત ગાથા છે, વિચાર કરજો.
અહીંયા આ ત્રણેય ગાથા ઉપરનું પ્રવચન એક જ પ્રવચનમાં ત્રણેય ગાથાનું સંકલન કર્યું છે, એ સમાવી લીધું છે. ગાથાની અંદર મૂળ વાત ગુરુ શિષ્યના સંબંધની, ગુરુનું મહાત્મ્ય આખો એ આત્મસિદ્ધિનો ભાગ છે, એ સદગુરુ મહાત્મ્યનો છે. એ સદગુરુ મહાત્મ્ય કેવું છે કે સદગુરુના મહાત્મ્ય વિના જિનેશ્વરનું સ્વરૂપ સમજાતું નથી અને જિનેશ્વરનું સ્વરૂપ સમજાયા વિના જિનપદ એટલે કે નિજપદને પામી શકાય નહીં. માટે સદગુરુ અનિવાર્ય છે અને સદગુરુનું આ જગતમાં હોવું શાશ્વત છે. મોક્ષ તત્વ જેમ શાશ્વત છે એમ ગુરુ તત્વ પણ શાશ્વત છે. સદગુરુ હોય ન હોય ને ક્યાં ગોતવાના, આવે બધો વિચાર શિષ્યએ કરવાનો નથી. મોક્ષ છે તો કોઈ એમ કે આ કાળમાં નથી એટલે પછી તો મોક્ષની આરાધના બંધ કરી દીધું. કૃપાળુ દેવે સ્પષ્ટ કહ્યું કે આ કાળમાં મોક્ષ નથી એમ અમે માનતા નથી. એવી માન્યતા હોય શાસ્ત્રકારોને કહ્યું કે તો તમે તમારી પાસે રાખો. એમ સદગુરુની શિષ્યને જોડતી કડી કઈ છે જે બંનેને લાગુ પડે છે? વિનય જબરજસ્ત વાત છે. વિનયથી ધર્મ પામી શકાય છે. મોક્ષ માળામાં વિનયનો પાઠ આપ્યો છે, એટલો ઉત્કૃષ્ટ આપ્યો છે વિનયના વિશે કે એ વિનય એ ધર્મનું બીજું નામ છે અને વિનયથી ધર્મ પામી શકાય છે. આ વિનિત ભાવ શું છે કે અંતઃકરણની અંદર આ શિષ્યની સંબંધમાં વિનિત ભાવ કે વ્યાવચ, શુશ્રુષા અને સેવા. એક ગુરુ કદાચ છદ્મસ્થ હોય ને પોતે ભગવાન સ્વરૂપ થઈ જાય તો પણ એનો આ વિનય ભાવ સમાપ્ત થતો નથી. ગુરુમાં વિનય ભાવ છે. ગુરુમાં વિનય ભાવ કેવો છે તો કે નિરપેક્ષ, નિષ્પક્ષ અને સ્વરમણતા. એનો વિનય ભાવ એવો છે કે જો એને ખબર પડે કે ગુરુને શિષ્યને કેવળ જ્ઞાન થયું છે તો એ ગુરુની સેવા શિષ્યની સેવા લેતા નથી પણ કરે છે. ઉદાહરણ આપ્યું કે ચક્રવર્તીના પટાવાળાએ પહેલી દીક્ષા લીધી હોય અને પછી ચક્રવર્તી દીક્ષા લે અને પછી ગુરુ એમ કે તમારે હવે આની સેવા કરવાની છે. હવે પોતે ચક્રવર્તી અને ઓલો એને ત્યાં દ્વારપાળ પટાવાળો હતો એની સેવા કરવાની છે તો ના હું નહીં કરું એમ કે ઉદાહરણથી જરા વિચાર કરી આપણે વિચારમાં મૂકી દઈએ કે સામાન્ય વિચારો એટલે અહીંયા સરસ પછી મુનિશ્રીએ અસલ સામાજિક વ્યવહારની અંદર કે ત્રણ ગ્રંથિઓ છે જબરજસ્ત. પહેલી ગ્રંથિ ભયની ગ્રંથિ, બીજી કામવાસનાની અને ત્રીજી અહંકારની. ભયની ગ્રંથિ હજી છૂટી શકે છે, કામવાસનાની ગ્રંથિથી પણ છૂટાય છે, પણ અહંકારની ગ્રંથિથી તો આવા કામવાસનાને જીતનારા લોકો પણ અહંકારની ગ્રંથિથી છૂટી શક્યા નહીં. ઉદાહરણ આપ્યું કોનું? સ્થૂલીભદ્ર. એની કામ વિજેતા સ્થૂલીભદ્ર વેશ્યાના ગ્રહની અંદર ચાતુર્માસ કરે અને વેશ્યાને સંકેત પમાડીને આવે. આવું કામ દુષ્કર 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 એમ ગુરુ ત્રણ વાર બોલે કે આટલી પ્રશંસા કરે કે અજબ છે અને આશીર્વાદ આપ્યા કે 84 સુધી તારું નામ આ વિશ્વમાં અમર. એને પણ અહંકાર છોડ્યો નહીં. એ 14 પૂર્વનો અભ્યાસ કરતા હતા, 10 પૂર્વનો અભ્યાસ કરીને એટલી બધી લબ્ધિ પ્રગટી. બહેનો દર્શન કરવા આવે છે, એનાથી નાની બહેનો છે બધી, 7 સાધ્વીજીઓ. ગુરુ મહારાજને પૂછે છે કે અમારા ભાઈ ક્યાં છે? તો કે તમારા ભાઈ તો ગુફામાં અત્યારે અભ્યાસ કરે, સ્વાધ્યાય કરે છે. આને જ્ઞાનથી ખબર પડી ગઈ કે બહેનો દર્શન કરવા આવે છે. તો બહેનોને હું જરા મારો ચમત્કાર બતાવી દઉં, જો ભાવ આવી કે હું કેટલો ભણ્યો છું, મારું કેટલું જ્ઞાન છે. એટલે એમાં લખે છે કે જ્ઞાન એક જ સાધન છે, જ્ઞાનથી અભિમાન આવે પણ ખરું અને ટળે પણ ખરું, બે થાય. સાચું જ્ઞાન આવે તો અહંકાર ઓછો થાય અને અધકચરું જ્ઞાન આવે તો અહંકાર વધી જાય, ઉપડો ઉપડે નહીં અને પોતાને તો સોનું સુઈ માને. આમ તો આમ તો પોતાનું સ્ટેટસ ઊંચું જ કર્યા કરે રોજ રોજ. તમે મને જાણો છો, શું તને જાણે, તું છો અધૂર્યો એટલું તો ખરું ને. તો અહીંયા કહ્યું તો એને સિંહનું રૂપ લઈ લીધું. બહેનો આવી જુએ છે કે મુનિ તો ક્યાંય છે નહીં. ગુરુ મહારાજને કહે છે, ગુરુ મહારાજે જ્ઞાનનો ઉપયોગ મૂકી જોડી સમજી લીધું, ઓહ આને તો લબ્ધિનો અહંકાર ચડી ગયો છે. એને કહ્યું સતા જાઓ, તમારા ભાઈ ત્યાં જ છે, ફરીથી જુઓ. એટલે ગયા, દર્શને થાય છે. સ્થૂલીભદ્ર ત્યારે મૂળ રૂપમાં હતા, પણ એને કહ્યું કે ફરીથી આવ્યા એટલા ગુરુએ મોકલા છે, આમ ફરીથી આવ્યા છે. એને ખબર પડી જાય, ગુરુને ખ્યાલમાં આવી ગયું કે આને અભિમાન થયું છે. અને કહે છે કે ગુરુએ ત્યાર પછી એને પૂર્વના 4 જે પરપૂર્વ હતા એ ભણાવવાના બંધ કર્યા. 10 પૂર્વનું જ્ઞાન રહ્યું, 4 પૂર્વનું જ્ઞાન ઉચ્છેદ થયું. કેમ કે પરંપરાથી ત્યારે જ્ઞાન ચાલતું હતું, ત્યારે જ્ઞાન ગુરુ શિષ્યની પરંપરાથી ચાલતું હતું. સ્થૂલીભદ્ર જેવો આવો પુરુષ જગતમાં, એનાથી આ 14 પૂર્વનું જ્ઞાન એટકું, 4 પૂર્વનું. કારણ કે તમે ધન વૈભવને છોડી શકો, સ્ત્રી પુત્રને છોડી શકો, પણ આ લોકેશનારૂપ અહંકાર જે છે એને છોડવો ઘણો આકરો છે. એ વાત કહીને કહે છે અહીંયા કે આ જે છે કે કેવળ જ્ઞાન થયા પછી રાગ અને દ્વેષ નથી, મોહનો ક્ષય થાય તો જ જ્ઞાન આવે. વિતરાગતા મોહનીયના ક્ષય વિના પ્રગટી શકે. આ સૂત્ર બરોબર ધ્યાનમાં લેવાનું કે જ્ઞાન મને થાય એ જ્ઞાન જ્ઞાનથી થાય કે મોહનીયના ક્ષયથી થાય. આ વાત જો બરોબર બેસે ને તો રોજ આપણી દ્રષ્ટિ સના ઉપર રહે, મોહ ક્યાં છે, મોહનું સ્વરૂપ શું છે, આંતરિક છે, અભ્યંતર છે. એટલે આપણી જગતના પર પદાર્થની આસક્તિ છે, મમત્વ છે, પર પદાર્થ પ્રત્યેનો મારાપણાનો ભાવ છે, આ બધા મોહના કારણો છે. એટલે એને કારણે કસાયો છે, તીવ્રતા છે કસાયોની, રાગ દ્વેષના બંધનો છે, આ બધાનું કારણ મોહ છે. મોહ ટળે નહીં અને જ્ઞાન વાંચ્યા કરશે, ચોપડા વાંચ્યા કરશે, પુસ્તકો વાંચ્યા કરશે, શાસ્ત્રો વાંચ્યા કરશે, એને કેવળ જ્ઞાન નહીં થાય. કેવળ જ્ઞાન એ ગ્રંથિઓ છોડવા માટેનું છે. એટલે કેવળ જ્ઞાન થાય તો પછી આ મોહ અને રાગ દ્વેષ નથી. એનું સરસ ઉદાહરણ આપ્યું છે આનંદગંજીએ કે કેવી રીતે થાય આ બધું. સાહેબ, આ રાગ દ્વેષની ગ્રંથિઓ છૂટે છે માંથી? જો સરસ એને ઉપમા કેવી સરસ આપે છે, અવધુ વૈરાગ્ય બેટો જાયો વાને ખોજ કુટુંબ સબ ખાયો. શું અર્થ થયો એનો? જ્યારે વૈરાગ્યનો દીકરો જન્મ્યો ત્યારે એણે કુટુંબના બધા જ લોકોને સમખાઈ ગયો. શેનું કુટુંબ હતું? મોહ અને મોહની સંતતિ. મોહ અને મોહની સંતતિ, બધા ક્રસાયો મોહની સંતતિ છે, બધા વિકારો મોહની સંતતિ છે, બધા વિભાવો મોહની સંતતિ છે, પરભાવો જે છે એ મોહને કારણે છે. અને ફરી પાછું આપણે જોયું કે સદગુરુ જે સર્વ પરભાવોથી વિરક્ત થયા છે, આત્મજ્ઞાનનો અર્થ એ કે જે આત્મજ્ઞાનમાં સ્થિત છે અને પરભાવથી વિરક્ત થયા છે. આ વ્યાખ્યા જ્યાં સુધી ન સમજાય જૈન દર્શનના પાઠમાં અસ્થિ અને નાસ્તિ બંને સમજાવવું જોઈએ કે આમ થયું છે અને આમ ન થયું હોય. બંને રીતે વાતને સ્પષ્ટ કરે, મૂંચવાડો નથી ક્યાંય, અસ્પષ્ટતા નથી ક્યાંય, સંદેહ નથી ક્યાંય, મૂંઝવણ નથી, સ્પષ્ટ છે. સ્પષ્ટ છે કે ભાઈ તને આ થવું જોઈએ ને આ ન થવું જોઈએ. વૈરાગ્ય હોવો જ જોઈએ તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ જ્ઞાન ઘણું છે ને વૈરાગ્ય નથી, તો કે એ તારું જ્ઞાન છે, શાબ્દિક જ્ઞાન છે, પારમાર્થિક જ્ઞાન નથી. એટલે અહીંયા કહ્યું છે કે એ બધી કેવળ જ્ઞાનીને આ બધું પ્રાપ્ત થયેલું છે એવું વિનયનું મહત્વ છે કે કેવડી ભગવાનને ખબર પડે, પણ શ્રી સદગુરુને જ્યારે ખબર પડે ત્યારે એનામાં પણ વિનય ભાવ છે. કેમ કે સદગુરુ છે એ પણ આત્મજ્ઞાન વાળો છે, એટલે જ એના થકી કેવળ જ્ઞાન થયું છે. એ આત્મજ્ઞાનમાં સ્થિત છે, એને કોઈ પ્રભાવ નથી. પણ એને આ શિષ્યનો ખ્યાલ નહોતો, કેમ કે એટલું જ્ઞાન એનું નહોતું. અને જ્યારે ખબર પડે કે શિષ્યને જ્ઞાન થયું છે તો પછી પોતે એની વ્યાયવચ કરવા લાગી જાય. એટલે વિનયથી સ્વને પણ લાભ થાય, પરને પણ લાભ થાય. વિનય ગુણ બેયમાં મૂકો, ગુરુ શિષ્યની જોડતી કડી કીધી અહીંયા કે જેમ શિષ્યમાં હોવો જોઈએ એમ ગુરુમાં પણ હોવો જોઈએ. પણ ગુરુના વિનય ભાવની કસોટી ક્યારે થાય? જ્યારે એને ખબર પડે કે શિષ્યને કેવળ જ્ઞાન થયું છે ત્યારે. અને શિષ્યના કેવળ જ્ઞાનની કસોટી ક્યારે થાય? એને જ્યાં સુધી ગુરુને ખબર નથી પડતી ત્યાં સુધી શિષ્ય પોતે કેવડી હોવા છતાં પોતાનો વિનય ભયાવત સેવા છોડતા નથી. અને એ જાણ થઈ ગુરુને તો ઓલો લેતા નથી, ઓલા લેતા નથી. અદભુત આ એક શાસ્ત્રમાં બનતી, શાસ્ત્રથી પર બનતી ઘટના છે. ગુરુ શિષ્ય વચ્ચેની સંધિ છે. કેવળ જ્ઞાનીની અવસ્થા કેવી અદભુત છે. પણ આ વાતનો વધારેમાં વધારે ગેરફાયદો થાય ક્યાં થાય? અસદ ગુરુના પક્ષે થાય, શિષ્યના પક્ષે ન થાય. આ એક જ વાત આવી કે જ્યારે એક ગાથા એવી આવી કે જે વાત શિષ્યના પક્ષે ન આવી ગુરુના પક્ષે. શિષ્યના પક્ષે તો અદભુત આવી કે વિતરાગનો માર્ગ આખો જાણ્યો અને પોતાને કેવળ જ્ઞાન થયું છતાંય એને પોતાનો વૈયાવેદ છોડ્યો નહીં, વિનય છોડ્યો નહીં. પણ સદગુરુના પંથે આવી કે હવે સદગુરુને ખબર પડી તો એણે શું કર્યું? એક જ ગાથા આખા સદગુરુ મહાત્મ્યની અંદર ગુરુના પક્ષે આવી કે એ જો લાભ લેવાનું શરૂ કરે તો કહેશે, અહીંયા કહેશે કે કોઈને ગાળ આપવી હોય તો આપી શકાય મોટામાં મોટી, પણ સૌથી વધારે ગાળ તો આનાથી મોટી ગાળ નથી. મહામોહનીય માં બુડશે એ મહામોહનીય થી શબ્દ વધારે શાસ્ત્રમાં ક્યાંય છે. આમ તો મોહનીય સુધી જ છે, મહામોહનીય પણ નથી. પણ એક આ કૃપાળુ દેવની આત્મસિદ્ધિમાં આવે છે કે આ ગુરુ જો આવું કરશે ફટકાઈ રહ્યા છે બરાબર. કે તમે જો આ ગાથાનો ઉપયોગ કરીને એમ કહેશો કે ગુરુ કેવડી એટલે શિષ્ય કેવડી હોય તો સેવા કરે, તમે બધા અમારી સેવા કરો, આવી પ્રકારે સેવા લઈએ, તો એનો અપરાધ ઘણો મોટો છે અને એની શિક્ષા પણ ઘણી મોટી છે. એક મોહનીય કર્મ પણ એને 70 કોડાકોડી સાગરોપમ સુધી સંસારનો અનુબંધ છોડતું નથી. તો મહામોહનીયમાં તો અનંત કાળ સુધી એ બહાર આવે, ગજબની અવસ્થા છે. એટલે શાસ્ત્રમાં પણ આનો ઉલ્લેખ નથી આવ્યો મહામોહની. મહામોહનીના 30 સ્થાનકો કીધું. હા, તો આ જે છે જબરજસ્ત ગાથા છે, મોહનીય કર્મનો બંધ એ કરી બેસે અને ભવસાગરમાં પરિભ્રમણ કર્યા કરશે. શબ્દ શું છે? બસ આ અનંત કાળ સુધી, એટલે કે આનું દુર્ભવી થશે. આ પોતાનું તથા ભવ્યત્વ, એક તથા ભવ્યત્વ આસન ભવી નિકટ ભવી અને બીજો દુર્ભવી અને પછી છે અભવી. દુર્ભવીને એવો કીધો છે કે એનું ભવ્ય છે, એ મોક્ષે જવાને યોગ્ય છે, પણ મોક્ષે જવા માટે એને યોગ્ય સાધન સામગ્રી નહીં મળે, એવો યોગ એને નહીં થાય. એના કારણે એની યોગ્યતા હોવા છતાં એ અનંત કાળ સુધી સંસારમાં રેખડા જ કરશે, છે ભવિ, પણ એને સામગ્રીનો યોગ નહીં થાય. આ મહામોહનીય કર્મનું ફળ એ થાય કે એને ફરી આવી કોઈ મોક્ષ જવા યોગ્ય એવી સામગ્રીનો યોગ એમ થશે. અભવિ તો જઈ શકે એમ નથી, ના એ તો ભવિ અભવિ નો થાય, અભવિ દુર્ભવ. પણ નિકટ ભવી જીવ, આસન ભવી જીવ, એ બધા દુર્ભવી થઈ શકે. એટલે ઘણી ઘણી વાતો કૃપાળુ દેવે આવી બધી ચમત્કારી રહસ્યકારી વાતો છે. જીવને નિકટ ભવી કીધો છે, ક્યાં કીધો છે? પત્ર 222 એમાં કહ્યું છે, બહુ સરસ છે કે જુઓ આ દુર્ભવીની વાત આવે છે પણ નિકટ ભવિની વાત ઈ પછી એમાં સમજવું આકરું પડે. તો એને વ્યવહારિક દશામાં રહેલા જીવને માટે બહુ સારી રીતે મૂક્યું છે. પત્રાંક 292 સરસ. હવે અમારે તૈયાર થઈ જાય બધા, હું પાસે જાગૃત છે. 292 હું વાંચું છું, તમારી પાસે નહીં હોય, બે લીટી છે, સાંભળજો. એક જીવ દુર્ભવી થાય એની અવસ્થા કેવી? કેવો? આવો ગુરુ જેવો. એ દુર્ભવી થાય અને એક સંસારની અંદર પડેલો જીવ કુટુંબની સાથે છે, સંસારની વ્યવસ્થાની માયામાં વ્યવહાર પ્રપંચમાં રોકાયેલો છે એવા જીવ વિશે લખ્યું છે. કુટુંબાદિક સંઘ વિશે લખ્યું છે તે ખરું છે. સૌભાગભાઈ લખે છે એટલા સૌભાગભાઈ ઉપરનો પત્ર છે કે સાહેબ અમે તો શું કરીએ, આવું દુર્ધ્યાન જ થાય ને આજીવિકાનું, ઇજ્જતનું, કારણ કે અમે કુટુંબ સાથે વસીએ છીએ. અમારે બધા બૈરા છોકરા બધું છે, સંભાળવું પડે, ચિંતા કરવી પડે, કાળજી લેવી પડે, એ ખરું છે કે છે. એવા જીવ માટે જુઓ, તેમાં પણ આ કાળમાં એવા સંઘમાં કુટુંબના જીવે સંપણે પરિણમવું એ મહાવિકટ છે. આ બધાની વચ્ચે રહીને પોતે સમપણે પરિણમે. સમપણે પરિણમવું એટલે રાગ દ્વેષ વગર, મંદ કસાઈથી, સરળતાથી, અકસાઈપણે પરિણમવું. આ બધાની વચ્ચે બધા વિરોધો છે, અરસ હા મંદ કસાય થાય કે જે કેવું પાછું મંદ કસાયનું કારણ શું છે કે એનાથી કર્મ બંધ થાય પણ પાછું આ જે સાધક હોય એટલે એનું પ્રતિકર્મની ક્રિયા આલોચના નહીં કરે એટલે આવા બધા કસાયો તો નીકળી જાય બંધ કરતા થતા સત્તામાં જાય જ નહીં ત્યારે પેલા જ બધા સરી પડે ખરી પડે તો કે તેમાં પણ આ કાળમાં એવા સંઘમાં જીવે સંપણે પરિણમવું એ મહાવિકટ છે અને જેવો એટલું છતાં પણ સમપણે પરિણમે જેવો એટલું છતાં પણ મહાવિકટ છે છતાં પરિણમે તે નિકટભવી જીવ જાણીએ છીએ. કયો જીવ? કેટલા શાસ્ત્રો વાંચ્યા હોય તો કઈ દીક્ષા લીધી હોય તો વિચાર તો કરો. કૃપાળુ દેવના બોધ વાંચી વાંચીને આ ચમત્કાર આ રહસ્યો આ નિકટ ભવિ જીવ કીધો અને 21મી ગાથામાં ઓલા ગુરુને મૂક્યો ક્યાં? જેનાથી ઓલો શિષ્ય કેવળ જ્ઞાન પામ્યો એના મનમાં જો આ ભાવ આવી ગયો કે મારે સેવા લેવી અને પછી સદગુરુ પોતાનું હોય અને સદગુરુ પણ સ્થાપિત કરે તો કે છે એ મહામોહનીય ભાવમાં ડૂબે અને આવો દુર્ભવી થાય. એને તરવાના કોઈ સાધન ક્યારે કોઈ પ્રાપ્ત થાય કેમ કે એને કેવડીની સેવા લેવાની ભાવના કરી કેની અસાધના કરી એને કેવડીની એને જ્ઞાન થયા પછી અને એ બધાને કહેતો ફરે કે જુઓ આત્મસિદ્ધિ વાંચો કે ગુરુ રહ્યા છદ મસ્ત પણ વિનય કરે ભગવાન તમારે બધાએ પણ અમારો વિનય તો અમે તમને કુટુંબ સંઘમાં હા સરસ છે કે બહાર તો સમાજમાં રહીએ ઓફિસમાં રહીએ તો ત્યાં આપણને આવું ક્ષમતા રાખવી રહી શકે પણ ઘરની અંદર તો એ સામે જોઈ માથે જ આવતા હોય. વિષમ પરિણામના સંજોગો વધારેમાં વધારે ક્યાં હોય? કુટુંબ પરિવારની વચ્ચે હોય. કેમ કે એક બાજુ મોહના સંબંધ છે લાગણીના સંબંધ છે બીજી બાજુ પોતાનો અહંકાર પણ ઉછળે છે મમત્વ પણ એટલું છે એટલે કોઈ વાર આપણે એમ કે હું તો એના હારું કહું છું મારે શું એમ કરીને એવો મિથ્યા અહંકાર પણ હોય અને આવું શિખામણ આપવાનું આ કરવાનું તે કરવાનું ફરજ જેને કહીએ આવી ફરજની અવળી કલ્પના પણ હોય અને સામે પેલા જે જીવો છે બીજા જીવો એની અંદર પણ અહંકારની વાત હોય આ બધા એવા વિષમ સંજોગો છે પરસ્પર વિરોધી વિષમ સંજોગો સામસામા ઇન્ટર કોન્ફ્લિક્ટ છે આ પરસ્પર સંકળાતા આવા બધા પરસ્પર સંકલિષ્ટ એની વચ્ચે સંભાવે પરિણામ એટલે કસોટી તો રહેવામાં છે ચાલી જવાનું હોય તો ક્યાં વાંધો હતો એટલે આપણે વિષમ ભાવના નિમિત્તો પ્રબળપણે જેને હૃદયમાં હોય તો પણ જે સંભાવ ધારણ કરે છે અત્ર છે ને એવા મહાસંયમ એને નમસ્કાર. તો સંયમની સાધના માત્ર વિરતી ધર્મમાં છે એટલે સર્વસંગ પરિત્યાગમાં છે એમ નહીં પણ ગ્રસ્ત જીવનમાં પણ છે એટલે આ બધી વસ્તુ એટલા માટે કે આપણે વારંવાર થોડુંક એ વિચાર કરી છે કે આ કૃપાળુ દેવના બોધમાં ઘણા આધ્યાત્મિક રહસ્યો એવા પડ્યા છે કે જીવને એક ઉઠાવી લે ને એક પકડાઈ જાય ને અને બાકીને બધું ગૌણ કરે. અત્યારે શું છે હજી એક ઉપર આપણે સ્થિર થતા નથી. આપણો વાંધો એ છે કે એટલો અહંકાર છે આપણો અહંભાવ છે લોકેશણા એટલી બધી છે હું અહીંયા હારો લાગુ હું અહીંયા જાઉં તો આ બધા મને જીવે હું અહીંયા ધર્મ કરું એવું થાવ દેખાડાપણું આડંબરપણું પોતાની વ્યક્તિગત પ્રશંસાઓ લોકેશણાઓ આ બધા એટલા પાવરફુલ છે કે એક જગ્યાએ સ્થિર થવાનું કે મને તો પ્રાપ્ત થઈ ગયું છે, મને મારો સદગુરુ મળી ગયો છે. પરોક્ષ હોય તો પરોક્ષ પ્રત્યક્ષ કરતા પણ બળવાન છે. આ શ્રદ્ધા પરોક્ષ છે પણ પ્રત્યક્ષ કરતા પણ બળવાન છે. ચાલો, આ તો એટલા માટે કે ઘણું ઘણું બોધમાં પણ ચમત્કૃતિઓ છે, પણ આત્મસુદ્ધિની અંદર એ બધી આવે એની બધા બોધનો સરવાળો આત્મસિદ્ધિ છે. બધા પત્રોનો એમને જે શબ્દ મૂક્યો છે ને, નિશ્ચય સર્વે જ્ઞાનીનો, એમ એનાય સર્વજ્ઞાનીનો. સર્વે જ્ઞાનીનો નિશ્ચય તો છે, પણ પોતાના પણ સર્વજ્ઞાનનો નિશ્ચય આત્મસિદ્ધિમાં છે. કૃપાળુ દેવના એના તમામ બોધનો આની સરવાળામાં છે. વાત જો પકડાય, સ્થિરતા આવે, એકમાં દ્રઢ થાય, પુરુષ પ્રતીતિ ઉપર બેસી જઈએ, વચન પ્રતીતિમાં ઘણીવાર પાછા પડશું, વચન પ્રતીતિમાં સંદેહ થશે, પણ પુરુષ પ્રતીતિમાં સંદેહ નથી કરવો. અને એક અને એક કૃપાળુ દેવ એવી જ લગ્ની જે પ્રભુશ્રીએ અગાસમાં જગાવી, પછી ધીરે ધીરે એ બધું નબળું થતું ગયું, પણ વાત એ જ મૂકી લાખો લોકો પાસે કે બધું ભૂલી જવાય, ધીંગ ધણીને કોઈ દી ભૂલશો નહીં. આ જો માથે હશે, કારણ કે હજી મહાવીરનું હું તમને કહીશ તો મહાવીર તમારાથી સમજાશે કે નહીં સમજાય, પણ કૃપાળુ દેવ સમજાશે. આપણી પેઢીના છે, આપણી ભાષામાં એનો બોધ છે, આપણી નજર સામે એનું જીવન છે, અને એના બધા સંસ્મરણો છે, એ હજુ વિદ્યમાન છે, એટલે સ્પર્શી શકશે આપણને, આપણને એને આસ્થા કરાવી શકશે. આજે મહાવીરનું એ નહીં થઈ શકે, તો થોડુંક એક કાળનું આપણને અંતર પડી ગયું છે, પણ કૃપાળુદેવ આપણા કાળના છે, માટે આપણે પ્રત્યક્ષ જ કહેવાય. હંમેશા એક એક કાળ એક એક યુગ સુધી ચાલતો હોય, અમારે યુગ પુરુષ હોય, એનું પ્રત્યક્ષ પણ એનો પ્રભાવ હોય ત્યાં સુધી પ્રત્યક્ષ જ છે. આ પાછું મગજમારી એક કરી શકે, યાની શરીર હોય તો પ્રત્યક્ષ, શરીર ન હોય તો અપ્રત્યક્ષ. અરે આ ખોટું છે, બોધ જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રત્યક્ષ, જેનો બોધ ગયો તે અપ્રત્યક્ષ. તો કૃપાળુદેવનું બોધનું સામ્રાજ્ય હજી છે, ત્યાં સુધીમાં આપણે આપણા કલ્યાણના માર્ગે દ્રઢ થવું હોય તો એક અવકાશ છે, વિશેષ અવસર.